એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની વાત કરવાના છીએ જેણે સાહિત્ય જગતમાં, ખાસ કરીને ફેન્ટેસી સાહિત્યમાં, એક નવો જ અધ્યાય શરૂ કર્યો છે. જે આર આર ટોલ્કિનની ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ.
હા, બિલકુલ. આ માત્ર એક વાર્તા નથી, પણ એક આખી દુનિયા છે. અને એના સર્જક ટોલ્કિન, એમનો પોતાનો અનુભવ પણ જાણવા જેવો છે.
જેમ કે?
જુઓ, એ ઓક્સફર્ડના પ્રોફેસર હતા, ભાષાશાસ્ત્રી હતા, પણ એથી એ વધુ એમણે પ્રથમ વિશ્વયુદ્ધની ભયાનકતા જોઈ હતી. એમની જે કેથોલિક શ્રદ્ધા હતી અને યુદ્ધના અનુભવો, ખાસ કરીને જે રીતે મશીનોથી વિનાશ થતો હતો, એ બધી અસર એમના લખાણમાં દેખાય છે, ખરું ને?
ચોક્કસપણે. મિડલ અર્થની જે દુનિયા એમણે રચી, એના સંઘર્ષો એમાં બધું પ્રતિબિંબિત થાય છે. એમણે ખાલી વાર્તા નથી લખી, ભાષાઓ બનાવી ઇતિહાસ રચ્યો. સાચી વાત. અને આ જે પુસ્તક છે જે આપણે ત્રણ ભાગમાં વાંચીએ છીએ, ધ ફેલોશિપ ઓફ ધ રિંગ, ધ ટુ ટાવર્સ અને ધ રિટર્ન ઓફ ધ કિંગ.
હા, પણ મૂળ તો એ એક જ લાંબી મહાકથા છે. શરૂઆત તો ધ હોબિટની સિક્વલ તરીકે થયેલી, પણ પછી તો એ ઘણી ગહન અને જટિલ બની ગઈ.
તો આજે આપણે આ જ વિશાળ કથાના તાણાવાણા, એના પાત્રોની સફર અને એના ઊંડા વિચારોને સમજવાનો પ્રયાસ કરીશું.
જરૂર. તો વાર્તા આપણને લઈ જાય છે મિડલ અર્થ નામના કાલ્પનિક પ્રદેશમાં. સમય છે ત્રીજો યુગ, જે પૂરો થવાની તૈયારીમાં છે.
અને શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે શાયરથી, એકદમ શાંત લીલોછમ પ્રદેશ. ત્યાં હોબિટ્સ રહે છે, નાના કદના, ખાવાના શોખીન, પોતાનામાં મસ્ત રહેતા જીવો.
બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે એની એમને બહુ પડી ન હોય.
બરાબર. અને અહીં જ આપણો મુખ્ય પાત્ર ફ્રુડો બેગિન્સ રહે છે. એને એના કાકા બિલ્બો પાસેથી એક વીંટી વારસામાં મળે છે. દેખાવમાં તો સાવ સામાન્ય સોનાની વીંટી,
પણ એ સામાન્ય નથી. આ જ તો આખી વાર્તાનો પાયો છે. ગેન્ડાલ્ફ, જે જાદુગર છે, એને કંઈક શંકા જાય છે.
હા, અને એ તપાસ કરે છે ત્યારે ભયાનક સત્ય સામે આવે છે. આ વીંટી તો પેલી એક વીંટી છે, ધ વન રિંગ,
જેને સદીઓ પહેલા અંધકારના સ્વામી સૌરોને બનાવી હતી માઉન્ટ ડૂમની આગમાં.
બરાબર. અને એમાં એણે પોતાની મોટાભાગની શક્તિ અને દુષ્ટ ઈચ્છા રેડી દીધી હતી, જેથી એ આખા મિડલ અર્થ પર રાજ કરી શકે.
આ વીંટી ખોવાઈ ગયેલી, પણ હવે મળી આવી છે. અને અહીંથી જ ખરો સંઘર્ષ શરૂ થાય છે.
હા, કારણ કે સૌરોન જે હારી ગયો મનાતો હતો, એ પાછો શક્તિ ભેગી કરી રહ્યો છે મોર્ડોરમાં. એની નજર આ વીંટી પર છે. એના વગર એ પૂરી તાકાત પાછી ન મેળવી શકે.
અને બીજી બાજુ જે મુક્ત પ્રજાઓ છે, માણસો, એલ્વ્સ, ડ્વોર્ફ્સ, એ લોકો વેરવી ખેર છે. એમની વચ્ચે જૂના ઝઘડા છે, અવિશ્વાસ છે.
એટલે સ્થિતિ બહુ ગંભીર છે. જાણે આખા યુગનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે.
અને આ વીંટીની સૌથી ખતરનાક વાત એ છે કે તેનો ઉપયોગ સારા માટે થઈ જ ન શકે. એ એટલી ભ્રષ્ટ કરનારી છે.
હા, એ જ. સારો ઈરાદો પણ એના પ્રભાવમાં આવીને ખરાબ થઈ જાય. એટલે તો ગેન્ડાલ્ફ કે ગિલેડ્રિયલ જેવા શાણા લોકો પણ એને હાથ લગાવતા ડરે છે.
તો પછી ઉપાય શું?
ઉપાય એક જ, વીંટીનો નાશ કરવો.
પણ કેવી રીતે અને ક્યાં?
જે આગમાં એ બની હતી એ જ આગમાં એનો નાશ થઈ શકે, એટલે કે માઉન્ટ ડૂમની જ્વાળામુખીમાં. અને એ ક્યાં છે? સૌરોનના પોતાના ઘરમાં, મોર્ડોરમાં.
ઓ બાપ રે, મતલબ કે આ તો લગભગ અશક્ય કામ થયું. અને આ જવાબદારી કોને મળે છે?
એ જ તો ટોલ્કિનની ખાસિયત છે. કોઈ મોટા યોદ્ધાને નહીં, પણ ફ્રોડો બેગિન્સને, એક સામાન્ય હોબિટને.
અને એ એકલો નથી, એનો વફાદાર માળી સેમવાઇઝ ગેમજી એની સાથે છે, અને બીજા બે મિત્રો મેરી અને પિપિન.
હા, એમની શાયરથી ભાગવાની સફર શરૂ થાય છે. અને પાછળ કોણ પડ્યું છે? સૌરોનના ભયાનક સેવકો, નેઝગુલ, કાળા ઘોડે સવારો.
એટલે જે શરૂઆતમાં અંગત બચાવની વાત હતી, એ હવે આખા મિડલ અર્થના ભવિષ્યની લડાઈ બની જાય છે.
બરાબર. હવે પાત્રોની વાત કરીએ, કારણ કે એ આ કથાનું હૃદય છે. એમની સફર ખાલી બહારની નથી, અંદરની પણ છે. ફ્રોડોની જ વાત લો ને.
હા, રિંગ બેરર, વીંટીનો ભાર વહન કરનાર.
શરૂઆતમાં એ દયાળુ વિચારશીલ હોબિટ છે, પણ વિન્ટીનો ભાર એ એને શારીરિક અને માનસિક રીતે તોડી નાખે છે. એની ઈચ્છાશક્તિ ઘટતી જાય છે, એ મિત્રોથી અલગ થતો જાય છે.
પણ એ હાર નથી માનતો. એની સહન શક્તિ ગજબની છે.
હા, અને એની દયા પણ. એ ગોલમ જેવા પાત્ર માટે પણ કરુણા અનુભવે છે. પણ અંતે દુનિયા બચી જાય છે, પણ ફ્રોડો પોતે એ શાંતિ નથી પામી શકતો. એના ઘા કાયમી છે.
અને સેમ વાઇઝ ગેમજી, સેમ ઘણા કહે છે કે એ જ સાચો હીરો છે.
ખરેખર એની વફાદારી તો જુઓ, અડગ. ફ્રોડો માટેનો એનો પ્રેમ જ એની તાકાત છે. એ સામાન્ય માળીમાંથી એક યોદ્ધા બને છે. વિન્ટીની લાલચ એને અસર નથી કરતી.
અને અંતે તો એ ફ્રોડોને ઊંચકીને પણ લઈ જાય છે. એ દ્રશ્ય અદ્ભુત છે. એની નમ્રતા અને ભક્તિ જ મિશનની સફળતાનો આધાર બને છે.
પછી છે આરાગોર્ન. શરૂઆતમાં તો એ સ્ટ્રાઇડર નામે ઓળખાય છે, એક રેન્જર.
હા, પણ પછી ખબર પડે છે કે એ તો ગોંડોરના રાજાઓનો વારસદાર છે, દેશવટો ભોગવી રહ્યો છે.
એની સફળ છે પોતાના ભાગ્યને સ્વીકારવાની. એના પર એના પૂર્વજ ઇસિલદુરનો ભાર છે, જેણે વિન્ટી લીધી હતી પણ નાશ નહોતો કર્યો.
ગેન્ડાલ્ફના પતન પછી એ નેતાગીરી લે છે, રોહાનને બચાવે છે, મૃતકોની સેનાને બોલાવે છે. આ બધી કસોટીઓમાંથી પસાર થઈને એ રાજા બને છે.
અને એલ્ફ રાજકુમારી આર્વેન સાથેનો એનો પ્રેમ, એ પણ એની એક મોટી પ્રેરણા છે.
અને ગેન્ડાલ્ફ, એમના વગર તો વાત જ ન બને. એ ખાલી જાદુગર નથી.
ના, એ ઇસ્તારી છે, દેવતાઓએ મોટલેલા દૂત જેવા, મિડલ અર્થને મદદ કરવા. માર્ગદર્શક છે, શાણ પણ આપે છે.
અને એમનું પેલું મૌર્યામાં બાલરોગ સામે લડતા પતન, અને પછી ગેન્ડાલ્ફ ધ વ્હાઇટ તરીકે પાછા ફરવું.
હા, એ આશાનું પ્રતીક બની જાય છે. એ બતાવે છે કે બલિદાન પછી પણ પુનરુત્થાન શક્ય છે. અંધકાર સામે લડત ચાલુ રાખવાની પ્રેરણા મળે છે.
અને સાથે લેગોલાસ અને ગિમલી, એલ્ફ અને ડ્વોર્ફ.
એમની દોસ્તી બહુ સરસ રીતે બતાવી છે. એલ્જ અને ડ્વોર્ફ વચ્ચે તો સદીઓ જૂની દુશ્મનાવટ હતી.
હા, પણ ફેલોશિપમાં સાથે રહીને, જોખમનો સામનો કરીને એ લોકો ગાઢ મિત્ર બની જાય છે. એકબીજાનો આદર કરતા શીખે છે.
એ જાણે આખી વાર્તાનો જે એકતાનો સંદેશ છે ને, એનું નાનું સ્વરૂપ છે.
હવે જરા ખલનાયકોની વાત કરીએ. સોરોન.
સોરોન તો એમ કહો કે એક ભયાનક શક્તિ છે. એ પોતે બહુ ઓછો દેખાય છે, પણ એની ઈચ્છા, એની નજર, પેલી આંખ આખા મિડલ અર્થ પર ભય બનીને છવાયેલી રહે છે.
એ સત્તાની ભૂખનું, દરેક પર નિયંત્રણ મેળવવાની ઈચ્છાનું પ્રતીક છે. એકદમ યાંત્રિક, આત્મા વગરની દુષ્ટતા.
પણ એનાથી વધુ રસપ્રદ કદાચ સારુમાન છે.
હા, કારણ કે એ પહેલા સારો હતો, વિઝાર્ડ્સનો વડો હતો, શાણો ગણાતો હતો.
પણ પછી ગર્વ, ઈર્ષા, શક્તિની લાલચ, એ ભ્રષ્ટ થઈ ગયો. એ માનવા લાગ્યો કે સોરોનને હરાવવા એનાથી પણ વધુ શક્તિશાળી બનવું પડશે. એટલે એને પણ વિંટી જોઈતી હતી.
અને એનો કિલ્લો ઇસિનગાર્ડ કેવી રીતે એણે પ્રકૃતિનો નાશ કરીને એને યુદ્ધના કારખાનામાં ફેરવી નાખ્યો.
બરાબર, એ જાણે શાણપણ વગરના જ્ઞાન અને ટેકનોલોજીના ખોટા ઉપયોગ સામે ચેતવણી છે.
અને છેલ્લે ગોલમ, જેનું સાચું નામ સ્મિગોલ હતું.
અરે, એની વાત તો બહુ કરુણ છે. લગભગ 500 વર્ષ વિંટી એની પાસે રહી, અને એણે એને કેવો વિકૃત બનાવી દીધો.
એ વીટીના વ્યસનનું જીવતું જાગતું ઉદાહરણ છે. એનું વ્યક્તિત્વ જ બે ભાગમાં વહેંચાઈ ગયું છે, પેલો દુષ્ટ ગોલમ અને ક્યાંક અંદર છુપાયેલો દયાપાત્ર સ્મિગોલ.
હા, અને એ ફ્રોડો અને સેમ માટે રસ્તો પણ બતાવે છે, ને સાથે સતત ખતરો પણ છે.
ચાલો હવે વાર્તાના મુખ્ય વળાંકો પર આવીએ. પહેલો ભાગ, ધ ફેલોશિપ ઓફ ધ રિંગ. ફ્રોડો અને સાથીઓ શાયરથી ભાગે છે.
હા, નાઝગોલ એમનો પીછો કરે છે. વેધરટોપ પર ફ્રોડો ઘાયલ થાય છે. એ ઘા ક્યારેય પૂરો રૂજાતો નથી. પછી તેઓ રિવેન્ડેલ પહોંચે છે.
રિવેન્ડેલમાં એલ્ફ લોર્ડ એલરોનની કાઉન્સિલ મળે છે. ત્યાં વીટીનો ઇતિહાસ ખબર પડે છે અને નક્કી થાય છે કે એનો નાશ કરવો પડશે.
અને 9 જણની ફેલોશિપ બને છે. ફ્રોડો, ગેન્ડાલ્ફ, આરાગોર્ન, બોરોમેર, લેગોલાસ, ગિમલી અને બીજા 3 હોબિટ્સ, સેમ, મેરી, પિપિન.
એમની દક્ષિણ તરફની મુસાફરી શરૂ થાય છે. કેરાદ્રાસ પર્વત પરથી જવાનો પ્રયાસ નિષ્ફળ જાય છે.
એટલે પછી મોરિયાના અંધારા ખાણોમાંથી જવું પડે છે, ડ્વાર્ફ્સનું જૂનું ત્યજી દેવાયેલું રાજ્ય.
અને ત્યાં
બેલરોગ જાગી જાય છે, પ્રાચીન રાક્ષસ. હા, અને ખાઝા દુમનાના પુલ પર ગેન્ડાલ્ફ એનો સામનો કરે છે. ફેલોશિપને બચાવવા એ બાલરોગ સાથે ખાઈમાં પડી જાય છે.
ફેલોશિપ માટે આ બહુ મોટો ફટકો હતો. નેતૃત્વ હવે એરાગોન સંભાળે છે.
તેઓ શોકમાં ડૂબેલા લોથલોરિયન પહોંચે છે, એલ્વ્સનું જાદુઈવાન. ત્યાં લેડી ગેલ્ડ્રિયલ તેમને મદદ કરે છે, સલાહ આપે છે. ફ્રોડો અહીં ગેલ્ડ્રિયલને વીંટી આપવાની ઓફર પણ કરે છે,
અને ગેલ્ડ્રિયલ એ લાલચને નકારી કાઢે છે. એમના શાણપણની કસોટી થાય છે.
બરાબર. પણ લોથલોરિયન પછી એમોનહેન પાસે ફેલોશિપ વિખરાઈ જાય છે.
હા, બોરોમીર ગોંડોરનો માણસ, એ પોતાના શહેરને બચાવવા માટે વીંટીની લાલચમાં આવી જાય છે. એ ફ્રોડો પાસેથી વીંટી લેવાનો પ્રયાસ કરે છે.
ફ્રોડો સમજી જાય છે કે વીંટી બધાને ભ્રષ્ટ કરશે. એ એકલા જ મોર્ડોર જવાનું નક્કી કરે છે. સેમ એની પાછળ જાય છે અલબત્ત,
અને એ જ સમયે સારુમાનના ઉરુખાય હુમલો કરે છે.
બોરોમીર મેરી અને પિપિનને બચાવતા બહાદુરીથી લડીને મૃત્યુ પામે છે, પણ મેરી અને પિપિન પકડાઈ જાય છે.
એટલે હવે આરાગોન, લેગોલાસ અને ગિમલી પાસે બે રસ્તા છે, ફ્રોડો પાછળ જવું કે પકડાયેલા હોબિટ્સને બચાવવા.
અને તેઓ હોબિટ્સને બચાવવાનો નિર્ણય લે છે, ઓર્ક્સનો પીછો કરે છે, અને આમ ફેલોશિપ તૂટી જાય છે.
અહીંથી બીજો ભાગ શરૂ થાય છે, ધ ટુ ટાવર્સ, અને વાર્તા બે અલગ અલગ દિશામાં આગળ વધે છે.
હા, એક તરફ આરાગોન, લેગોલાસ અને ગિમલી છે. તેઓ ઉરુખાઈનો પીછો કરતા રોહાનના મેદાનોમાં પહોંચે છે.
ત્યાં એમની મુલાકાત ઇયોમેયર અને રોહાનના ઘોડેસવારો સાથે થાય છે, અને પછી
ચમત્કાર,
ગેન્ડોલ્ફ પાછા ફરે છે. હવે એ ગેન્ડોલ્ફ ધ વ્હાઇટ છે, વધુ શક્તિશાળી. એ જણાવે છે કે અત્યારે તાત્કાલિક ખતરો સારુમાન છે.
એટલે તેઓ રોહાનની રાજધાની એડોરાસ જાય છે. રાજા થિયોડેન તો ગ્રીમા વોર્મટંગના પ્રભાવ હેઠળ હતા. ગ્રીમા સારુમાનનો જાસૂસ હતો.
ગેન્ડાલ્ફ રાજાને એના પ્રભાવમાંથી મુક્ત કરે છે, અને પછી આવે છે હેલ્મ્સ ડીપનું યુદ્ધ. રોહાનની નાની સેના સારુમાનની વિશાળ સેના સામે લડે છે,
અને અંતિમ ક્ષણે ગેન્ડાલ્ફ મદદ લઈને આવે છે અને રોહાનનો વિજય થાય છે. આ દરમિયાન પેલી બાજુ મેરી અને પિપિન ઓક્સથી છટકીને ફેંગોર્ન જંગલમાં પહોંચી જાય છે.
ત્યાં એમની મુલાકાત ટ્રી બિયર્ડ સાથે થાય છે, એન્ટ્સના નેતા, વૃક્ષ જેવા પ્રાચીન જીવો.
હા, અને જ્યારે એન્ટ્સને ખબર પડે છે કે સારુમાને જંગલોનો કેટલો નાશ કર્યો છે, ત્યારે એમનામાં ક્રોધ જાગે છે અને બધા ઇસેનગાર્ડ પર હુમલો કરી દે છે,
અને ઇસેનગાર્ડનો નાશ કરે છે. સારુમાન પોતાના સ્ટાવરમાં કેદ થઈ જાય છે.
હવે બીજી તરફની વાર્તા જોઈએ, ફ્રોડો અને સેમની. એમની મોર્ડોર તરફની યાત્રા બહુ જ કઠિન છે. એમિન મુઇલની ટેકરીઓમાં એ લોકો ખોવાઈ જાય છે,
અને ત્યાં એમને કોણ મળે છે? ગોલમ, જે એમનો પીછો કરી રહ્યો હતો.
હા, એ લોકો ગોલમને પકડે છે અને એને માર્ગદર્શક બનવા મજબૂર કરે છે. ગોલમ એમને ડેડ માર્શિસમાંથી, ભૂતિયા દલદલમાંથી લઈ જાય છે, પછી મોર્ડોરના બ્લેક ગેટ સુધી.
પણ બ્લેક ગેટ તો ખોલી શકાય એવો નથી,
એટલે ગોલમ એક ગુપ્ત રસ્તો સૂચવે છે, સિરિત ઉંગોલની સીડીઓ. આ રસ્તો ખૂબ જ ખતરનાક છે.
અહીં સેમ અને ફ્રોડો વચ્ચે ગોલમને લઈને મતભેદ પણ થાય છે. સેમને ગોલમ પર ભરોસો નથી.
જ્યારે ફ્રોડોને એના માટે દયા આવે છે, એને ગોલમમાં કદાચ પોતાનું ભવિષ્ય દેખાય છે.
પણ ગોલમ તો ગોલમ, એ વિશ્વાસઘાત કરે છે.
હા, એ એમને શેલોબના માળામાં લઈ જાય છે. શેલોબ એક ભયાનક વિશાળ કરોડિયો છે. એ ફ્રોડોને ડંખ મારીને બેભાન કરી દે છે.
ત્યારે સેમ જે હિંમત બતાવે છે, અકલ્પનીય, એ શેલોબ સામે લડે છે, એને ઘાયલ કરીને ભગાડી મૂકે છે.
સેમ વિચારે છે કે ફ્રોડો મરી ગયો, એટલે એ વીટી લઈ લે છે મિશન પૂરું કરવા. પણ પછી સિરિત ઉંગોલના ટાવરના ઓર્ક્સ ફ્રોડોનું શરીર લઈ જાય છે, અને સેમને ખબર પડે છે કે ફ્રોડો જીવિત છે પણ કેદી બની ગયો છે.
આ પહેલા એથિલિયનમાં ફેરામીર સાથેની મુલાકાત પણ મહત્વની છે, બોરોમીરનો ભાઈ.
હા, ફારામીર એમને પકડે છે, પણ એ બોરોમીર જેવી લાલચમાં નથી ફસાતો. એ વીટીનો અસ્વીકાર કરે છે અને એમને જવા દે છે. એ ખરેખર અંધકારમાં આશાનું કિરણ છે.
અને હવે ત્રીજો અને અંતિમ ભાગ, ધ રિટર્ન ઓફ ધ કિંગ. અહીં બધા દોરા ભેગા થાય છે. યુદ્ધ હવે ગોંડોર પહોંચે છે.
ગેન્ડાલ્ફ અને પિપિન મિનાસ તીરી જાય છે સ્ટીવર્ટ ડેનેથવરને ચેતવણી આપવા, પણ ડેનેથવર તો નિરાશામાં ડૂબેલા છે.
બીજી બાજુ આરાગોન એક અત્યંત સાહસિક પગલું ભરે છે. એ મૃતકોના માર્ગ પર જાય છે.
હા, ત્યાં શ્રાપિત આત્માઓની સેના છે. એમને એમના જૂના શપથ પૂરા કરવા બોલાવે છે. ભૂતકાળની ભૂલ સુધારીને ભવિષ્ય બનાવવાની વાત છે.
અને પછી મિનાસ ટિરિથનો ઘેરો, પેલેનોર ફિલ્ડ્સનું યુદ્ધ. આખી નવલકથાનું સૌથી મોટું યુદ્ધ.
શહેર લગભગ હારવાની અણી પર હોય છે ત્યારે રોહાનના ઘોડે સવારો આવી પહોંચે છે. યુદ્ધ ઘમસાણ બને છે. રાજા થિયોડેન મૃત્યુ પામે છે.
કોના હાથે?
વિચકિંગ, નાઝગુલનો સરદાર.
હા હા. પણ પછી થિયોડેનની ભત્રીજી યોવિન, જે પુરુષના વેશમાં લડી રહી હતી, તે મેરીની મદદથી વિચકિંગનો વધ કરે છે. પેલી ભવિષ્યવાણી સાચી પડે છે.
અને પછી આરાગોન મૃતકોની સેના સાથે આવીને દુશ્મનોનો સફાયો કરી દે છે. શહેર બચી જાય છે.
પણ યુદ્ધ હજી પૂરું નથી થયું. સોરોનને હરાવવા વીંટીનો નાશ થવો જરૂરી છે. એટલે પશ્ચિમના નેતાઓ એક છેલ્લો દાવ રમે છે.
શું?
તેઓ પોતાની બચેલી નાની સેના લઈને સીધા મોર્ડોરના બ્લેક ગેટ પર હુમલો કરવા જાય છે. આત્મઘાતી પગલું છે, પણ હેતુ સોરોનનું ધ્યાન ભટકાવવાનું છે, જેથી ફ્રોડો અને સેમને માઉન્ટ ડૂમ સુધી પહોંચવાની તક મળે.
બરાબર. આ દરમિયાન સેમ વીરતાપૂર્વક ફ્રોડોને સિરિથ ઉંગોલના ટાવરમાંથી છુડાવી લાવે છે. અને પછી શરૂ થાય છે એમની મોર્ડોરના રાખથી ભરેલા ઉજ્જડ પ્રદેશમાં અંતિમ પીડાદાયક યાત્રા.
વિંગટીનો ભાર હવે અસહ્ય બની ગયો છે. ફ્રોડો લગભગ હિંમત હારી ચૂક્યો છે.
સેમની વફાદારી જ એમને આગળ ધપાવે છે. છેવટે તેઓ માઉન્ટ ડૂમ પર પહોંચે છે, ક્રેક્સ ઓફ ડૂમ સુધી.
અને ત્યાં પરાકાષ્ઠા આવે છે, જ્યાં એક બાજુ બ્લેક ગેટ પર પશ્ચિમની સેના લડી રહી છે,
ને અહીં
ફ્રોડો આટલા સંઘર્ષ પછી છેલ્લી ઘડીએ હારી જાય છે. એ વિંગટીનો નાશ નથી કરી શકતો. એને પોતાના માટે દાવો કરે છે.
ઓહ, તો બધી મહેનત પાણીમાં!
એવું જ લાગતું હતું. પણ ત્યારે જ ગોલમ, જેમનો પીછો કરતો હતો, ત્યાં પહોંચી જાય છે. એ વિંગટી માટે ફ્રોડો પર હુમલો કરે છે.
શું થાય છે પછી?
ઝપાઝપીમાં ગોલમ ફ્રોડોની અંગડી કરડી ખાય છે, જેમાં વિંગટી હતી. વિંગટી મેળવીને એ ખુશીથી નાચવા લાગે છે અને લપસીને સીધો લાવામાં પડી જાય છે.
વિંગટી સાથે? હા, વીટી સાથે. અને વીટીનો નાશ થાય છે. સૌરોનનો અંત આવે છે. એનો કિલ્લો તૂટી પડે છે. એની સેનાઓ વિખરાઈ જાય છે.
ગજબનો વળાંક! એટલે વિજય ફ્રોડોની ઈચ્છાશક્તિથી નહીં, પણ ગોલમના વ્યસન અને ભાગ્યના ખેલથી મળ્યો.
અને ફ્રોડોએ જે ગોલમ પર દયા રાખી હતી એ પણ નિર્ણાયક સાબિત થયું. આ જ ટોલકીને કહેલી યુ કેટાસ્ટ્રોફી છે. અણધાર્યો સુખદ અંત, જે દુઃખને ભૂંસી નથી નાખતો પણ એને એક નવો અર્થ આપે છે.
યુદ્ધ પૂરું થયું. હોબિટ્સ નાયક બનીને શાયર પાછા ફરે છે, પણ ત્યાં પણ શાંતિ નથી.
ના, શાયર પર તો સારુમાન, જે ઇસિનગાર્ડથી ભાગી ગયો હતો, એણે કબજો જમાવી દીધો છે. એણે શાયરને પણ પ્રદૂષિત કરી નાખ્યું છે.
એટલે હોબિટ્સે પોતાના ઘરને બચાવવા ફરી લડવું પડે છે. ધ સ્કોરિંગ ઓફ ધ શાયર.
હા, અને તેઓ જીતે છે. શાંતિ પાછી આવે છે. પણ ફ્રોડો, એના માટે આ શાંતિ નથી. એના મન અને શરીર પરના ઘાવ બહુ ઊંડા છે.
એટલે અંતે એ ગેન્ડાલ્ફ, બિલ્બો અને એલ્ફ સાથે ગ્રે હેવન્સથી પશ્ચિમ તરફ અમર ભૂમિ, અન્ડાઇંગ લેન્ડ્સ જવા નીકળી પડે છે, રૂઝ મેળવવા.
એક મીઠી કડવી વિદાય. સુખ અને દુઃખ બંને છે.
આખી કથામાં ઘણા ઊંડા વિષયો છે, જેમ કે શક્તિનો ભ્રષ્ટાચાર.
હા, એ તો મુખ્ય જ છે. વીટી એનું પ્રતીક છે. શક્તિ કેવી રીતે સારામાં સારાને પણ બગાડી શકે છે, અને સાચી તાકાત એનો ત્યાગ કરવામાં છે, વાપરવામાં નહીં.
અને બીજું, નાના અને સામાન્ય લાગતા લોકોની હિંમત.
બરાબર. ટોલ્કિન એવું માને છે કે દુનિયા મહાન લોકોથી નહીં, પણ આવા નાના નમ્ર લોકોના કાર્યોથી બચે છે. હોબિટ્સની સાદગી જ એમની તાકાત છે.
ફ્રોડોની સહનશક્તિ, સેમની વફાદારી.
હા, અને મિત્રતાનું મહત્ત્વ, ફેલોશિપ. ફ્રોડો અને સેમની દોસ્તી, લેગુલાસ અને ગિમલીની, આ સંબંધો જ અંધકાર સામે લડવાની તાકાત આપે છે.
બલિદાન અને નુકસાનની વાત પણ છે. વિજય મફતમાં નથી મળતો.
ગેન્ડાલ્ફ, બોરોમીર, થિયોડેન, ફ્રોડો પોતે બધા કંઈક ગુમાવે છે. એ વાસ્તવિકતા છે. કેટલાક ઘા ક્યારેય નથી રૂઝાતા.
અને પેલો પ્રકૃતિ વિરુદ્ધ યાંત્રિકરણનો મુદ્દો.
હા, ટોલ્કિનનો પ્રકૃતિ પ્રેમ અને ઔદ્યોગિક વિનાશ પ્રત્યેનો અણગમો બહુ સ્પષ્ટ છે. શાયર લોથલોરિયન જેવી જગ્યાઓ કેટલી સુંદર છે, અને સામે મોર્ડોર, ઇસેનગાર્ડ, આગ, ધુમાડો, કારખાના,
જાણે આજની પર્યાવરણીય ચિંતાઓનો પડગો.
બિલકુલ. અને નિયતિ વિરુદ્ધ મુક્ત ઈચ્છાનો પ્રશ્ન પણ છે. શું બધું પહેલેથી નક્કી છે કે પાત્રો પોતાની પસંદગીથી ઇતિહાસ બદલે છે?
અને દયાનું મહત્વ, ફ્રોડોએ ગોલમ પર દયા રાખી એ છેવટે કેટલું કામ આવ્યું?
ટોલ્કિનની લખવાની શૈલી પણ ખાસ છે, મહાકાવ્ય જેવી, ગંભીર, ભવ્ય, ભાષા સમૃદ્ધ છે. ગીતો, કવિતાઓ, એ બધું વાર્તાનો જ ભાગ છે.
અને પ્રતીકો, વીંટી, પોતે, પ્રકાશ અને છાયા, ગોંડોળનું પેલું સુકાયેલું સફેદ વૃક્ષ જે રાજાના પાછા ફરવાથી ફરી ખીલે છે.
હા, આશા અને નવીનીકરણનું પ્રતીક. અને એમનું વિશ્વ નિર્માણ તો અદ્ભુત છે. ઇતિહાસ, ભાષાઓ, સંસ્કૃતિ, બધું એટલું વિગતવાર છે કે વાર્તા સાચી લાગે.
કેટલાક સંવાદો તો હંમેશા યાદ રહી જાય એવા છે. જેમ કે ગેન્ડાઝ કહે છે,
આપણે ફક્ત એટલું જ નક્કી કરવાનું છે કે આપણને જે સમય આપવામાં આવ્યો છે તેનું શું કરવું.
કેટલું સાચું, આપણા હાથમાં જે છે એનો સદુપયોગ કરવો.
અને સેમનું પેલું વાક્ય, હું તે વીંટી તમારા માટે લઈ જઈ શકતો નથી, પણ હું તમને લઈ જઈ શકું છું.
ને મિત્રતા અને નિસ્વાર્થ પ્રેમનું આનાથી ઉત્તમ ઉદાહરણ શું હોય?
અને ગેલરિયલ કહે છે, સૌથી નાની વ્યક્તિ પણ ભવિષ્યનો માર્ગ બદલી શકે છે.
આખી વાતનો સાર એમાં આવી જાય છે.
આખી વાર્તા વાંચવી એક ભાવનાત્મક સફર છે. ડર લાગે, નિરાશા આવે, રોમાંચ થાય, થાક લાગે, દુઃખ થાય, અને અંતે એક પ્રકારની શાંતિ મળે, પણ એમાં ઉદાસીનો ભાવ પણ હોય.
એ આપણને વીરતાની વ્યાખ્યા ફરીથી સમજાવે છે. મોટા પરાક્રમો જ વીરતા નથી.
ના, રોજિંદી સહનશીલતા, વફાદારી, આશા ન છોડવી, એ પણ વીરતા છે.
તો આટલા વર્ષો પછી પણ આ કથા શા માટે આટલી પ્રસ્તુત છે? આપણને શું શીખવે છે?
કદાચ એ જ કે ગમે તેટલું અંધારું હોય, આશાનું નાનું કિરણ પણ પૂરતું છે, અને મિત્રતાની તાકાત.
અને સૌથી સામાન્ય લાગતી વ્યક્તિમાં પણ દુનિયા બદલવાની ક્ષમતા રહેલી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.